સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 127, પ્રસારણ તારીખ 2 જુલાઈ 2009. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ. કેટલાક વાવણીના કામમાંથી પરવારી ચૂકેલા તો કેટલાક વાવણીના કામમાં વ્યસ્ત એવા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે પ્રભુ કાકા અને આપણા મોંઘેરા મહેમાન સાથે નમસ્કાર.
ઉમાબોલ, બોલો, આજે ખેડૂત મિત્રો ચોક્કસ વિચારમાં પડી ગયા છે કે મોંઘેરા મહેમાન કોણ હશે.
પ્રભુ કાકા, પેલી કહેવત છે ને, સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં માને બાપ. એમ આપણે મૂંઝાઈએ એટલે આપણને ખેડૂતને તો દિવસ રાત માર્ગદર્શન આપવા તૈયાર એવા અમારા ગુરુજી ડોક્ટર પરાશરાજી યાદ આવે.
અને આપણે વિનંતી કરીએ ને એટલે ડોક્ટર પરાશરાજી હજાર કોમ પડતા મેલીન થોડો સમય આવી જાય.
તો સૌ પહેલા બધા વતી એમને ફરી એકવાર વંદન કરી લઉં અને આવકારી લઉં. નમસ્તે સર.
નમસ્તે ઉમાબેન, તમને, પ્રભુદાસભાઈ તમને અને તમામ ખેડૂત મિત્રોને જે ગુજરાતના આ પ્રોગ્રામ સાંભળી રહ્યા છે તે બધાને.
ડોક્ટર સાહેબ, આ વખત તો શું થવા બેઠું છે એ જ નહીં સમજાતું. ઓમ સૌરાષ્ટ્રમાં અર્ધામાં વરસાદ થયો છે અને બાકી આખા રાજ્યમાં ખેડૂતો બાપડા આકાશ હોમે ઓંખો મોડીને બેઠા છે. હવે એ જ નહીં સમજાતું કે ઓમાં શું કરવું.
એકદમ સાચી વાત છે પ્રભુદાસભાઈ. ખરેખર આપણે જોઈએ તો 22 જૂન છે આપણે ત્યાં વરસાદ આવવાની સાચી તારીખ છે, પણ છેલ્લા 3-4 વર્ષથી આપણે 10 જૂન કે 12 જૂન 15 જૂન સુધીમાં વરસાદ આવી જતો હતો, એટલે કે અઠવાડિયું 10 દિવસ વહેલા વરસાદ થતો હતો અને આ વર્ષે 8 દિવસ મોડો થયો છે એવું કહી શકાય. પણ અડધા સૌરાષ્ટ્રમાં એટલે કે જામનગર, પોરબંદર, જુનાગઢનો ભાગ, જામના, ભાવનગરના 1-2 તાલુકામાં વરસાદ થઈ ગયો છે અને ઘણી જગ્યાએ તો કોડીનાર ને એ વિસ્તાર તો 22 ઇંચ વરસાદ પડી ગયો છે એવું કહી શકાય. એટલે વરસાદ છે એની શરૂઆત થઈ ગઈ છે. એ જ રીતના એમપીમાં, છત્તીસગઢ એરિયામાં, મહારાષ્ટ્રના લગભગ 1.25 કોટનના વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે. એટલે વરસાદ નથી આવ્યો એમ નહીં કહી શકાય, પણ આપણે ત્યાં અઠવાડિયું મોડો પડ્યો છે અને એ ઓલરેડી એનું કામ કરી જ રહ્યો છે. એટલે ધીરજ રાખવાની જરૂર છે. અને કાનજી ભૂટા આપણા જે લોક કલાકાર કહેતા કે ભાઈ વિપત આવે ને વલખીએ અને વલખે વિપત ન જાય, તો આવા સંજોગોમાં આપણે સ્થિત પ્રજ્ઞ રહેવું જોઈએ. માણસે જરા ધીરજ રાખવાની જરૂર છે અને જે લોકોએ પોતાના ખેતરોને તૈયાર કરીને રાખ્યા છે, કોરાની અંદર કપાસિયા મૂકીને રાખ્યા છે અને ધરુવાળિયા નાખી દીધા છે ડાંગરના વિસ્તારોમાં, એ બધા વરસાદની રાહ જોઈ રહ્યા છે, ચોક્કસ વાત છે. પણ વાતાવરણ જોતા અને છેલ્લા સમાચારો અનુસાર આવતા 2-3 દિવસમાં વરસાદ થઈ જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે, પછી તો આપણે ધીરજ રાખવી જોઈએ.
સર, પણ ઘણા ઉત્સાહી ખેડૂત મિત્રોએ તો કપાસનો કે મગફળીનો એક એક છોડ સીંચીને આખા ખેતરમાં પાક ઉગાડી દીધો છે. હવે આ ઉભા પાકમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ?
એકદમ સાચો પ્રશ્ન છે બેન, અને ખરા સમયે તમે આ પ્રશ્ન પૂછ્યો છે. તો જે ખેડૂતોએ કપાસ અને મગફળી પોતાના પાણીથી રાત દિવસ મહેનત કરીને, લાઇટના કાપ હોવા છતાં રાત દિવસ પાણીમાં ગમે તેમ કરીને પૂરું પાડીને જે કપાસ ઉગાડી નાખ્યો છે અથવા તો મગફળી ઉગાડી દીધી છે, એ એક તો પહેલા તો ધન્યવાદને પાત્ર છે બધા ખેડૂતો. એમને જેટલા ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. લગભગ આખા ગુજરાતમાં આપણે 35-40 લાખ એકર કપાસનું વાવેતર થાય છે આખા વરસમાં. એમાંથી અત્યારે આજની તારીખે સુરેન્દ્રનગર જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, પછી વડોદરા જિલ્લાના અમુક ભાગમાં, ભરૂચ જિલ્લાના થોડા ભાગમાં, એ બધાને લગભગ 10 લાખ એકર કપાસ ઉગી ગયો છે. તો આ ઘણો સારી પ્રગતિ કહી શકાય અને ખેડૂતોની મહેનત ખરેખર ઘણી સારી કહી શકાય કે આવા ઉનાળામાં 46 ડિગ્રી ટેમ્પરેચરમાં એ લોકોએ કપાસને જીવતો કરી દીધો છે અને ઉગાડી દીધો છે. એ જ રીતના મગફળીની જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર વિસાવદર તાલુકો અને બીજા જ્યાં જ્યાં પાણીને સગવડો છે એ પણ લોકો વરસાદ આવતા પહેલા જ મગફળી ઉગાડી દે છે, જેથી કરીને પાછળથી એ લોકો લસણ કે ઘઉંનો પાક ટાઈમે લઈ શકે. તો હવે વાત એ છે કે આ પાક ઉગીને અત્યારે 10-12-15 દિવસના કે 20 દિવસના થઈ ગયા છે, તો આવતા 8-10 દિવસમાં કપાસના પાકમાં જેવું જ વાદળ વધશે, વાદળવાળું વાતાવરણ વધશે, હવામાં ભેજ વધી ગયો છે અત્યારે, પરસેવામાં આપણને થાય છે વધારે, એનો અર્થ કે હવામાં ભેજ વધી ગયો છે, તો ભેજ વધશે એટલે ચૂસિયા જીવાતો ને એ બધું વધશે અને બીજને માવજત આપેલી હોવાથી લગભગ 20-25 દિવસ સુધી ચૂસિયાઓ નથી આવતા કપાસમાં. પણ આવનાર અઠવાડિયા 10 દિવસમાં જે કપાસ 25 દિવસ ઉપર નીકળશે એમાં લીલા તળતળિયા, મોલો, મસી એ બધું શરૂ થશે. તો આવા પાકમાં ખાસ કરીને એ લોકોએ ઇમિડાક્લોરિડ કે થાઇમેથોક્ઝામ 1 પંપમાં 5 ગ્રામ કે 5 ml હિસાબે, અથવા મોનોક્રોટોફોસ જેવી દવા છે 1 પંપની અંદર 30 ml હિસાબે એનો છંટકાવ કરવાથી ખાસ આ ચૂસિયાઓ કંટ્રોલમાં રહે છે, નિયંત્રણ અંદર રહે છે અને એનું નુકસાનથી બચી શકાય છે. એ જ રીતના મગફળીની જો વાત કરીએ તો મગફળી જેને વાવી દીધી છે અને ઉગીને લગભગ 25 દિવસે પહોંચશે ત્યારે એમાં કાળો મોલો આવશે. તો કાળો મોલો આવે તો એના સામે મેટાસિસ્ટોક અથવા પછી ફોસ્ફામિડોન જેવી દવાઓનો છંટકાવ કરવાનો હોય છે અને આ બંને દવા છે 1 પંપમાં 30 ml હિસાબે છાંટવાની હોય છે.
મેટાસિસ્ટોક અને ફોસ્ફામિડોન.
હા જી. જીઓ એ કશુંક વાયુ છે એ તો આ બધા ઉપાય કરશે, પણ જીઓ ને ખેતર બિલકુલ ખાલી છે એ હવે વરસાદ આવે તો શું વાઈ શકે?
બહુ એકદમ સાચો પ્રશ્ન છે અને કામનો છે. હવે જે ખેડૂતોને 22 જૂન સુધીમાં કઈ નથી કર્યું અને હવે કદાચ 2-3 દિવસમાં વરસાદ પડી જાય જો આપણે તો હજી કઈ મોડું ના કહેવાય ને, બરાબર? આમ તો ઘણા વૈજ્ઞાનિકો એવું કહે છે આપણે ગુજરાતમાં કે બીજા દેશના કે ભાઈ 10 જુલાઈ કે 15 જુલાઈ સુધી પણ કઈ બહુ મોડું નહીં કહી શકાય. કારણ કે અત્યારે કપાસની કે બીજી વાત કરીએ તો ટૂંકા ગાળાના પાકને જાતો આવે છે આપણને કે જે વહેલી પાકી જાય, જે વહેલા વાવતી જાતો છે એ લાંબા ગાળાની જાતો છે જે 150-160 દિવસે પાકે. પણ આજની તારીખે કપાસમાં પણ 130-140 દિવસે પાકતી જાતો છે બધા. તો વરસાદ મોડો થાય તો આપણે વહેલી પાકતી જાતો પસંદ કરવી પડે એક તો, જેથી કરીને જલ્દી પાકી જાય. એ ઉપરાંત જે ખેડૂતોને પાણીની સગવડ પાછળથી ના હોય અને વરસાદ જો માપનો જ પડે અને હજી કદાચ 2-5 દિવસ વધારે મોડું થઈ જાય તો એવા સંજોગોમાં તલ છે, મગ છે, અડદ છે અને ઓગસ્ટમાં કદાચ એરંડા પણ વાવી શકાય વાવવા હોય તો, જુલાઈ અંતથી લઈને ઓગસ્ટ 15 તારીખ સુધીમાં, તો આવા પાક આપણા માટે આપણે ફેરબદલીમાં અથવા તો એની બદલીમાં વાવી શકીએ. જે મુખ્ય પાક વાવવાની જે નક્કી કર્યું તો એમાં ફેર કરી શકીએ.
પરાશર સાહેબ, હવે જે વરસાદ આવશે એમાં પવનનું તોફાન આવવાની કે નુકસાન થવાની શક્યતા ખરી? અને જો કદાચ એવું કંઈ થાય તો શું કરવું જોઈએ?
બરાબર છે. હવે આ 2 દિવસ પહેલાના સમાચારમાં જ આપણે જોઈએ તો ઉત્તર ભારતમાં એટલે કે બિહાર છે, યુપી, ત્યાં લગભગ 42 માણસો પવન અને વરસાદથી મૃત્યુ પામ્યા છે. એટલે કે વરસાદ તોફાની હશે એનો અર્થ એ થયો. પવન સાથે ઘણાના મકાનના છાપરાઓ કે પતરાઓ ઉડ્યા હશે અને નુકસાન થયું હશે, વીજળીના થાંભલાઓ પડ્યા છે અને આપણા સૌરાષ્ટ્રમાં જે આગળ વરસાદ પડ્યો હમણાં જે જૂનાગઢ એ પણ તોફાની વરસાદ હતો, ઘણા બધા ઝાડના થાંભલાઓ પડ્યા. તો જ્યારે પણ વરસાદ ખેંચાય અને પ્રેશર બનીને આવે અને એક સાથે વધારે વરસાદ થાય તો એ વરસાદ હંમેશા થોડો ઘણો નુકસાનકારક તો હોય જ છે. તો હવે આપણે આના માટે શું કરી શકાય? તો ખાસ કરીને ખેડૂત મિત્રોને એ કે પોતાના ફળિયામાં કે ખેતરમાં કોઈ પણ થ્રેસર કે એવી વસ્તુઓ એમને મૂકી રાખી હોય કે છાપરા ઉપર પતરા હોય તેને પથ્થરથી દબાવીને જરા ઉપર વજન મૂકવું, થ્રેસર કે હોય એને ઝાડ સાથે અથવા તો એવી જગ્યાએ કે કોઈ મૂકી દે કે જેને ડાયરેક્ટ ખુલ્લા પવનમાં ના આવે, એટલે થ્રેસર ઉડીને બીજા ગામમાં બાજુના ગામમાં જતા રહેવાના દાખલા છે ભૂતકાળમાં. તો આપણે આ જ કરી શકીએ કે ભાઈ મકાનના છાપરાઓ છે, પતરાઓ છે, ઢાળિયા છે જે ઢોર બાંધવાના, એને ખાસ કરીને પતરાઓ જો ઓછા વજન એના ઉપર વજન મૂકી દઈએ અને ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે એવી શક્યતા હોય ત્યાં ખાસ કરીને નિકાલ કરી દઈએ. આજ આપણે કરી શકીએ.
પણ સાહેબ, એવી જ અવઢવ પેલા મધ્ય ગુજરાતના ખેડૂતોની છે. કેટલાય તો ડોંગરનું ધરુવાડીઓ તૈયાર કરી નાખ્યા છે પણ પૂરતા વરસાદ વિના ક્યારડા ભરાયા નહીં એટલે રોપણી થઈ શકતી નહીં. તો આ ધરુવાડીયાને હાચવવા શું કરવું જોઈએ સાહેબ?
એકદમ સાચી વાત છે. ખાસ કરીને ધરુવાડીયાની વાત કરો, છેલ્લા 15 દિવસમાં મને લગભગ 100થી વધારે ખેડૂતોના ફોન આવ્યા છે કે ધરુવાળીઓ ઉગીને પીળું પડીને મૃત્યુ પામે છે અથવા તો ધરુવાળીયાના પાન ઉપરથી સુકાવા લાગે છે તાપના હિસાબે કે ગમે તે હિસાબે. તો આ 2 કારણથી સુકાય. એક તો તાપ સખત છે, ટેમ્પરેચર એ સમયે લગભગ 45-46 ડિગ્રી હતું તો તાપના હિસાબે સુકાય છે. એ ઉપરાંત આજુબાજુના વિસ્તારને, અમદાવાદની આજુબાજુના વિસ્તારની જમીન ગણીએ તો લગભગ એ ગોરાળુ પ્રકારની જમીન છે અથવા તો ક્યાંક ક્યારીની જમીન આપણને મળી રહે તો પાણી ગમે તેટલું આપીએ તો પણ દિવસમાં એ જતું રહે છે એટલે જોઈતું પાણી આપણને દેખાય નહીં. એ ઉપરાંત આ તાપની અંદર જે ખોરાક નીચેથી મળવા જોઈએ છોડને એ ખોરાક મળી નથી શકતા ઊંચા તાપમાનના હિસાબે, અથવા તો બોરનું પાણી હોય થોડું ખારું હોય કે સોલ્ટવાળું હોય, પીએચ આઘા પાછો હોય તો પણ તત્વો, સૂક્ષ્મ તત્વો નહીં મળી શકે. તો હવે આવે સંજોગોમાં ધરુવાળિયાને આપણે એક તો મેંગેનીઝ અને ઝીંક જે યુક્ત માઇક્રો સૂક્ષ્મ તત્વો છે ને, માઇક્રોન્યુટ્રન્ટ જેને કહી શકાય, સૂક્ષ્મ તત્વો વાળા એવા છંટકાવ કરો જેથી કરીને તાપ સામે લડવાની તાકાત આવે છોડની અંદર અને સુકાવાનું અને પીડા દેખાવાનું બંધ થાય. એ સિવાય જો ઉપરની ટીપ થી એટલે કે પાન ની ટોચ થી પાન નીચે તરફ સુકાવાનું જો ચાલુ થાય તો એ બેક્ટેરિયા થી થતો રોગ છે. તો એના માટે આપણે એક સાફ નામની ફૂગનાશક દવા આવે છે અને સાથે સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન એક બેક્ટેરિયા મારવાની એટલે કે એન્ટીબાયોટિક દવા આવે છે. તો આ બંનેનો મિશ્ર કરીને છટકાવ કરો, જેથી કરીને ઝીંક, મેંગેનીઝ અને બેક્ટેરિયા મારવાની બંને દવાઓ એટલે કે એન્ટીબાયોટિક આ બધું કામ એકમાં પતી જાય. અને છોડનો લગભગ ત્રીજા દિવસે તમને વિકાસ અલગ પ્રકારનો દેખાશે, છોડનો જે રંગ છે એ પણ બદલાઈને એકદમ લીલો થઈ જશે અને ખોરાક વધારે બનવાની તાકાત એમાં પેદા થશે.
સાહેબ, ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે અમારા માટે તો સંકટ સમયની સાંકળ એટલે ડોક્ટર પરાશરજી. અમે તો કોઈ પણ મૂંઝવણ માટે પહેલા DSCમાં પરેશભાઈનો સંપર્ક કરીએ છીએ અને એ ના મળે તો અડધી રાતે એ ડોક્ટર પરાશરજીને પૂછી લઈએ છીએ અને એ ગમે તે સમયે સહેજે કટાણું મો કર્યા વિના સાચી સલાહ આપે છે.
ત્યારે એનું નામ જ હારા મોણા. પણ હું મીઠા જળના મૂળ તો નાચ કાઢીને ખાઈ
ના, એ તો છે. હા, આજની જેમ વરસાદનું વહેલું મોડું થયું એટલે DSC અને સજ્જતા સંઘમાં બધાને ચિંતા થવા લાગી અને પરેશભાઈએ તરત જ ડોક્ટર પરાશરજીને વિનંતી કરી કે ગમે તેમ કરીને થોડો સમય ચોક્કસ કાઢજો.
અને ઉમાબોન, આપણને અહીએ ધરપત થાય એવી માહિતી મળી જ ગઈ.
હા પ્રભુ કાકા, એવી જ એક બીજી માહિતી અથવા તો કહો કે ખુશ ખબર DSC માંથી આવી છે અને તે મારે અત્યારે જણાવી છે.
તો હવે રાહ કુની જુઓ છો, જલ્દી બોલી નાખો કે
પ્રભુ કાકા, ખેડૂત મિત્રો એક પણ પૈસાના ખર્ચ વિના ગમે ત્યારે મોબાઈલ નંબર જોડીને પોતાની મૂંઝવણ રજૂ કરી શકે અને ઝડપથી એમનો જવાબ મેળવી શકે એ માટે શરૂ કરાયેલી સેવા અવાજ ઓટલાનું કામ હવે પૂર જોશમાં ચાલુ થઈ ગયું છે.
વાહ 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 વાહ, તો બીજા ખેડૂતોને પણ એનો લાભ મળશે.
હા, એવી જ વાત છે. અવાજ ઓટલામાં વધુ 100 ખેડૂતોના નંબરો ઉમેરાવાના છે.
એમ કોને કે બીજા 100 ગામના ખેડૂતોને 24 કલાક માર્ગદર્શન મળવા મળશે.
બિલકુલ બરાબર. એટલે આજે મારે બીજા બધા ખેડૂત મિત્રોને કહેવું છે કે જો તમારા ગામમાંથી અવાજ ઓટલામાં મફત સલાહ માટે કોઈ નંબર નોંધાયો ના હોય તો તત્કાળ એક પોસ્ટકાર્ડમાં નિયમિત શ્રોતા હોય એવા ખેડૂત મિત્ર પોતાનો નંબર તરત મોકલી આપે જેથી એમનો નંબર નોંધીને એમને જાણ કરાશે અને એ નંબર પરથી એમના ગામના કોઈ પણ ખેડૂત તદ્દન વિના ખર્ચે ફોન જોડીને માર્ગદર્શન મેળવી શકશે. આ માટે વધુ કંઈક જાણવું હોય તો DSCમાં ફોન કરીને પૂછી લેશો.
આજ પૂરતું તો એમ કરો ને, આજનો ઇનામી સવાલ પૂછી લો એટલે હંગાથી એનો જવાબ એ નોંધાઈ હકાય.
હા મિત્રો, એ પણ તૈયાર જ છે. તો લખો આજનો 127મી કડીનો ઇનામી સવાલ. વરસાદમાં મોડું થાય તો બિયારણની પસંદગીમાં શો ફેરફાર કરવો જોઈએ?
સવાલ બરાબર લખી લીધો ને ભાઈઓ બુનો. હા, ફરી બોલી જઉં છું.
બોલી જાઓ.
વરસાદમાં મોડું થાય તો બિયારણની પસંદગીમાં શો ફેરફાર કરવો જોઈએ?
બસ, દર ગુરુવારની જેમ આજે પણ 0 27 17 235 995 આ નંબર ઉપર ફોન જોડીને તમારો જવાબ નોંધાવી દેજો અને અવાજ ઓટલા વિશે પણ કંઈક પૂછવું હોય તો પૂછી લેજો.
અને અવાજ ઓટલામાં તમારો મોબાઈલ નંબર નોંધાવવા પોસ્ટ કાર્ડમાં તમારો નંબર, નામ, સરનામું વગેરે બધી માહિતી હંગાત, વિશેષ કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો એ લખી મેળજો.
અને પોસ્ટકાર્ડ લખવાનું સરનામું તો બધાને યાદ જ હોય પ્રભુ કાકા.
અરે એમાં તો કેવું જ ના પડે, સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ.
DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, રોગ હોય કે જીવાત, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત આ કાર્યક્રમ દરમિયાન અને પછી પણ તમારી મૂંઝવણનો ઉકેલ ચોક્કસ મળશે જ. એટલે ફોન કે પત્રથી ચોક્કસ અમને જણાવજો. હવે સમય થવા આવ્યો છે પૂરો, એટલે બધા વતી ડોક્ટર પરાશરાજીનો આભાર માનીને પડીએ છૂટા અને કહી દઈએ નમસ્કાર, આવજો.